ભગવાન મહાવીર પૂર્વભવ ત્રિપૃષ્ઠ વાસુદેવ જ્યાં આપણે રહીએ છીએ તે આ ભરત ક્ષેત્રમાં દરેક કાળચક્રમાં અવસર્પિણી તથા ઉત્સર્પિણી દરેકના 10 કરોડા કરોડી સાગરોપમમાં બે વખત 24 24 ભગવંતો અવતરે છે. તેઓ સર્વજ્ઞ થઈને જ્ઞાનાનંદ આત્માનું સ્વરૂપ સમજાવીને તેની વિતરાગી ઉપાસના રૂપ મોક્ષ માર્ગને દેખાડે છે ને તેમના ઉપદેશથી લાખો કરોડો અસંખ્ય જીવો ધર્મ પામીને સંસારથી મુક્ત થાય છે. તેમાં આ 24ના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના મોક્ષ ગમનનો 2500 વર્ષીય અભૂતપૂર્વ મહોત્સવ ભારતભરમાં ઉજવાયો. તે પ્રસંગે પૂજ્ય શ્રી કહાન ગુરુની પ્રેરણાથી લખાયેલા આ ગ્રંથમાં પ્રભુ મહાવીરનું મંગલ જીવન આપ વાંચી સાંભળી રહ્યા છો. તેમાં પૂર્વભવોનું વર્ણન ચાલે છે. આપણા ચરિત્ર નાયક મહાવીરનો જીવ 10મા સ્વર્ગેથી વાસુદેવપણે ક્યાં ઉપજે છે તે જોઈએ. ભરત ક્ષેત્રની પોદનપુરીમાં ભગવાન ઋષભદેવ બાહુબલીના વંશમાં અસંખ્ય મોટા મોટા રાજાઓ થયા ને તે મોક્ષ પામ્યા. તેમાં અનુક્રમે પ્રજાપતિ નામના રાજા થયા. તેને બે પુત્રો થયા, એક વિશાખભૂતિનો જીવ, પૂર્વે જે વિશ્વનંદીના કાકા હતા તે, અને વિજય બળદેવ તરીકે અવતર્યા, અને બીજો વિશ્વનંદી જે મહાવીર ભગવાનનો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે અવતર્યો. એ જ વખતે પૂર્વનો નંદ વિશાખનો જીવ વિદ્યાધરોની અલકાપુરી નગરીમાં રાજકુમાર તરીકે અવતર્યો. તેનું નામ અશ્વગ્રીવ. તે અશ્વગ્રીવને અનેક વિદ્યાઓ સિદ્ધ થઈ તથા 1000 આરાવાળું સુદર્શન ચક્ર, દંડ, છત્ર, તલવાર વગેરે અનેક દૈવી આયુધ્યો પ્રાપ્ત થયા. 3 ખંડને જીતી ને તે અર્ધા ભરત ક્ષેત્રનો સ્વામી અર્ધચક્રીપતિ વાસુદેવ થયો. બળેલા પુણ્યનું ફળ ભોગવી રહેલા તે અશ્વગ્રીવની હજારો રાજાઓ સેવા કરતા હતા. પુણ્યથી શું ન મળે? અરે, આરાધક દશામાં બાંધીને પછી નિદાન વડે બાળી નાખેલા દુગ્ધ પુણ્યનું પણ આવું ફળ તો આરાધક ભાવ સહિતના આશ્ચર્યકારી સાતિશય પુણ્યની શી વાત. અને વળી પુણ્ય રાગથી એ પાર એવી ચૈતન્ય આરાધનાના વિતરાગી આનંદની તો વાત જ છે. ધન્ય આરાધના, ધન્ય વિતરાગતા અને ધન્ય તેમનું પ્રશંસનીય ફળ. એક દિવસ પોદનપુરમાં મહારાજા પ્રજાપતિ બંને પુત્રો વિજય અને ત્રિપૃષ્ઠ સહિત રાજસભામાં બેઠા હતા ત્યારે મંત્રીએ નિવેદન કર્યું કે હે સ્વામી, આપની પ્રજા સર્વ વાતે સુખી છે, પરંતુ હમણાં એક મહાભયંકર સિંહ લોકોની હિંસા કરીને મહાન ઉપદ્રવ કરી રહ્યો છે. લોકો તેનાથી અત્યંત ભયભીત છે ને છૂટથી અવર જવર પણ કરી શકતા નથી. એ સાંભળતા જ રાજાને ખેદ થયો કે અરે, ખેતરમાં અનાજની રક્ષા માટે વાસનો ચાળિયો બનાવટી માણસ હોય તેનાથી પણ મૃગલા ભય પામીને ભાગે છે ને પાકની રક્ષા થાય છે, તો હું આવો પરાક્રમી રાજા બેઠો હોવા છતાં મારી પ્રજાનું સિંહની સામે રક્ષણ ના કરી શકું? તો તે શરમની વાત છે. જે પ્રજાનો ભય દૂર ન કરી શકે તે રાજા શું કામનો? આમ વિચારી તે રાજા સિંહને મારવા મોટી સેના તૈયાર કરવા લાગ્યો. ત્યાં તો ત્રિપુષ્ટ કુમાર ઉઠ્યા ને હસીને બોલ્યા, પિતાજી, એક પશુને મારવા માટે પણ જો તમારે આવડી મોટી તકલીફ લેવી પડે તો પછી અમારે શું કરવાનું છે? આવા નાના કામ માટે આપે જવું જરૂરી નથી. હું હમણાં જ જઈને સિંહને ખતમ કરું છું. એ પ્રમાણે કહીને ત્રિપુષ્ટ કુમાર વનમાં ચાલ્યા. ગુફામાંથી સિંહને બહાર કાઢ્યો. એક હાથે તો સિંહના આગલા પંજા પકડ્યા ને બીજા હાથે ઝપટ મારીને તેને હેઠે પછાડી દીધો. પછી જેમ કાપડિયો કપડાના બે ચીરા કરે તેમ તેને સિંહના જડબા ફાડીને તેના બે ચીરા કરી નાખ્યા. જાણે કે આ સિંહને મારવાના ક્રૂર પરિણામને લીધે જ તે ત્રિપુષ્ટને પણ પછીના ભવોમાં સિંહનો અવતાર લેવો પડશે. પાઠક, આવા પરાક્રમના પ્રસંગે વાસુદેવને હિંસામાં મજા માનવારૂપ હિંસાનંદી આત્મધ્યાનના જે ક્રૂર પરિણામો વર્તતા હોય છે તેને નરક ગતિનું કારણ થાય છે. સિંહને મારવાથી તે રાજકુમારનું પરાક્રમ પ્રસિદ્ધ થયું. ત્યારબાદ એકવાર કોટિશિલાને ઊંચે ઉઠાવીને તેણે મહાન પરાક્રમ કર્યું. આ કોટી શિલા ઉપરથી કરોડો મુનિવરો મુક્તિ પામ્યા છે, સાધારણ માણસો તેને ઊંચી કરી શકતા નથી, નારાયણ વાસુદેવ જ તેને ઊંચી કરે છે. એક વખતે પહેલા તીર્થંકરનો જે પૌત્ર હતો તે જ જીવ અસંખ્ય વર્ષો બાદ તેમના જ કુળમાં ઉતરીને પહેલા નારાયણ અર્ધચક્રી થયા. નવ નારાયણોમાં આ પહેલા નારાયણ શ્રેયાસના તીર્થંકરના તીર્થમાં થયા. વિદ્યાધરોના રાજા જ્વલનજટીએ પોતાની પુત્રી સ્વયંપ્રભાને ત્રિપુરુષ સાથે પરણાવી. ત્યારે તેના પ્રતિસ્પર્ધી રાજા અશ્વગ્રીવને અપમાન લાગ્યું કે વિદ્યાધરની શ્રેષ્ઠ કન્યા મને ન આપતા ભૂમિ ગોચરી ત્રિપુરુષને કેમ આપી. આથી ક્રોધપૂર્વક તે ત્રિપુરુષ સાથે યુદ્ધ કરવા ચાલ્યો. બીજી બાજુ ત્રિપુરુષ કુમારે પણ યુદ્ધની તૈયારી કરવા માંડી ને તે વિદ્યા સાધવા લાગ્યો. બીજાને જે 12 વર્ષે સિદ્ધ થાય એવી વિદ્યાએ ત્રિપુષ્ટને પુણ્ય પ્રતાપે માત્ર 7 દિવસમાં સિદ્ધ થઈ ગઈ. અહો, પુણ્ય વડે સંસારમાં શું અસાધ્ય છે! પુણ્યથી સંસારમાં તો બધું મળે છે, પણ એક ચૈતન્યનું અતિન્દ્રિય સુખ તેનાથી નથી મળતું. તેથી તો મુમુક્ષુજીવો કહે છે કે અરે, એવા હત પુણ્યને અમારે શું કરવા છે. અરે રે, ભાવિ તીર્થંકર એવા મહાત્મા અત્યારે હિંસાના હેતુભૂત લૌકિક વિદ્યાઓ સાધવા રોકાયા છે, પણ હવે થોડા જ ભવમાં તે અલૌકિક આત્મવિદ્યાને સાધશે ને જગતના જીવોને પણ તે અલૌકિક વિતરાગી વિદ્યાનો બોધ આપશે, અને ત્યારે જ તેની સાચી વીરતા ખીલી ઉઠશે ને તે મહાવીર કહેવાશે. શસ્ત્ર વિદ્યાઓ સિદ્ધ કરીને બંને ભાઈઓએ યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. ઘોર યુદ્ધ શરૂ થયું. અશ્વગ્રીવ અને ત્રિપુષ્ટે બંને શુરવીર યોદ્ધાઓ યુદ્ધ સંબંધી આર્ત ધ્યાનમાં એવા તલ્લીન હતા કે નરક ગતિના કર્મો આત્માની અંદર ઘૂસી જતા હતા તેનું તેમને ભાન ન રહ્યું. લાખો લોકો આશ્ચર્યથી, ભયથી, કુતૂહલથી યુદ્ધ જોઈ રહ્યા હતા. તેમાં કોઈ વૈરાગ્ય પરિણામ કરે છે કે અરે રે, તુચ્છ વાત માટે આ જીવો લડી રહ્યા છે, ત્યારે કોઈ મૂર્ખ જીવો યુદ્ધના આનંદનું હિંસાનંદી રૌદ્ર ધ્યાન કરીને મફતના અશુભ કર્મો બાંધી રહ્યા હતા. જીવોના પરિણામની પણ વિચિત્રતા છે કે એક જ પ્રસંગે ભિન્ન ભિન્ન જીવો જુદા જુદા પ્રકારના પરિણામ કરે છે. તેથી તો કહ્યું છે ને કે છે જીવ વિધવિધ, કર્મ વિધવિધ, લબ્ધિ છે વિધવિધ. અરે, તેમાં તું પોતાનું કલ્યાણ કરી લેજે, જગત સામે જોવા રોકાઈશ નહીં. લડાઈ શરૂ થયા પહેલા અશ્વગ્રીવ વિદ્યાધરના દૂતે આવીને ત્રિપુષ્ટને ધમકી ભરેલા વચનો સંભળાવ્યા. ત્યારે તેનો જવાબ આપતા ત્રિપુષ્ટે કહ્યું, હે દૂત, તારા રાજાને આકાશમાં ઊંચે ચાલવાનું ને વિદ્યાધરપણાનું અભિમાન હશે, પરંતુ આકાશમાં તો કાગડાય ઉડે છે. તેથી શું, યાદ રાખજે કે તીર્થંકરો અને ચક્રવર્તીઓ કદી વિદ્યાધરોને ત્યાં નથી પાકતા, એ તો ભૂમિગોચરી રાજાઓને ત્યાં જ પાકે છે. ત્યારે અશ્વગ્રીવના દૂતે કહ્યું, અરે, અમારા મહારાજા પાસે દિવ્ય ચક્ર છે, તેના પ્રતાપની શું તમને ખબર નથી? સૂર્ય જેવું તેજસ્વી તે ચક્ર ભલભલા દુશ્મનને છેદન કરી નાખે છે. ત્રિપુષ્ટને તેને બોલતો અટકાવીને કહ્યું, હે દૂત, તું ચાલ્યો જા, તારા રાજાની વ્યર્થ પ્રશંસા ના કર, યુદ્ધમાં એના પારખા થઈ જશે. રણભેરી ગાજી ઉઠી. બંને બાજુના યોદ્ધાઓ સાવધાન થઈ ગયા. જેમ મુમુક્ષુ જીવ શુદ્ધ ઉપયોગ વડે મોહને હણવા તત્પર બને, તેમ શુરવીર યોદ્ધાઓ શત્રુને હણવા તત્પર બન્યા. સામે દુશ્મનો ઊભા હોવા છતાં તે કુશળ યોદ્ધાઓ ગંભીર અને શાંત દેખાતા હતા, કેમકે કુશળ પુરુષો આકુળતાનું કારણ મળે એવા કટોકટીના પ્રસંગે પણ ગભરાઈ જતા નથી. અથવા મોહ શત્રુને હણવા તત્પર બનેલો શુરવીર સાધક પોતે શાંત રહીને જ મોહને હણી નાખે છે. જેમ ગુરુ ઉત્તમ શિષ્યને આત્મસાધના માટે પ્રોત્સાહન આપે, તેમ રાજાઓ પોતપોતાના સેનાપતિઓને પ્રશંસા દ્વારા યુદ્ધ માટે ઉત્સાહિત કરતા હતા. જ્યારે રાજસેવકો બળદેવ વાસુદેવ માટે બખ્તર લાવ્યા, ત્યારે પોતાની શુરવીરતાના અભિમાનથી તેમણે તે પહેરવાની ના પાડી. શુરવીરને વળી બીજાના રક્ષણ શાહ, શુદ્ધ ઉપયોગના સામર્થ્યથી સ્વયં સર્વજ્ઞ થનારા અરિહંતોને બીજા કોઈ સાધનની જરૂર ક્યાં પડે છે? સ્ત્રી કૃષ્ણનું પરાક્રમ અદ્ભુત હતું. જેમ સમ્યક્ત્વ માટે તત્પર મુમુક્ષુ યોદ્ધો વિશુદ્ધિના પ્રહાર વડે મિથ્યાત્વ શત્રુના 3 કટકા કરી નાખે છે, તેમ ત્રિપૃષ્ઠે પ્રથમ જ પ્રહાર વડે શત્રુ સેનાનો 3 ભાગમાં વિભક્ત કરી નાખી. જેમ આત્માને સાધવા માટે કટિબદ્ધ થયેલો શુરવીર સાધક દેહની પણ પરવા કરતો નથી, તેમ વિજય માટે ઉન્મત્ત યોદ્ધાઓ ચારેકોર શસ્ત્રથી વિંધાઈ જતા પોતાના દેહની પણ પરવા કરતા ન હતા. અરે ખેદ છે કે તે યોદ્ધાઓ ક્રોધાવશ આ રીતે યુદ્ધમાં નિર્ભયપણે દેહને તો જતો કરી દેતા હતા, પણ દેહથી ભિન્ન આત્માનું ભેદજ્ઞાન કરવામાં પોતાની શક્તિ લગાવતા ન હતા. જેટલી શક્તિ આ લડાઈમાં લગાવે છે તેટલી શક્તિ આત્માની સાધનામાં લગાવે તો કેટલો અપૂર્વ લાભ થાય. લડાઈમાં જેની સાથે કઈ વેર ન હોય એવા હાથી ઘોડા તથા સેનાના લોકોને પણ અરે માત્ર માલિકની પ્રસન્નતા ખાતર મારવા પડે છે. ધિક આવી પરાધીન ચાકરી એમ વિચારી ઘણા શુરવીર યોદ્ધાઓએ આ યુદ્ધ પછી તરત જ ચાકરી છોડી દેવાનું નક્કી કર્યું હતું. જેમને હિંસા ગમતી ન હતી એવા ઘણા જીવોનું ચિત્ત યુદ્ધથી ઉદાસ હતું, પણ ન છૂટકે યુદ્ધમાં વર્તતા હતા. કોઈ યોદ્ધો યુદ્ધ ભૂમિમાં બાણથી ઘાયલ થઈને મૃત્યુની તૈયારીમાં હતો ત્યારે તેને ઘાયલ કરનાર યોદ્ધો પોતે જ તેને પાણી પાતો હતો ને પંચ પરમેશ્વરનું નામ સંભળાવતો હતો. આ રીતે યુદ્ધ ભૂમિમાં જ વેરભાવને તેઓ ભૂલી જતા. ઘવાયેલા શત્રુને પણ કોઈ પુનઃ પ્રહાર ન કરતા ન હતા, અપિતુ તેને આશ્વાસન દેતા હતા. આવા અનેકવિધ દ્રશ્યો યુદ્ધ ભૂમિમાં દેખાતા હતા. વિજય અને ત્રિપૃષ્ઠ વડે પોતાના કેટલાય શુરવીર વિદ્યાધરોનો નાશ થતો દેખીને અશ્વગ્રીવે ચક્ર હાથમાં લઈને ગર્જના કરી. ત્યારે ભાવિ મહાવીર એવા તે ત્રિપૃષ્ઠે નિર્ભયપણે કહ્યું કે રે અશ્વગ્રીવ, તારી ગર્જના વ્યર્થ છે. જંગલી હાથીની ગર્જનાથી હરણિયા ડરે છે, સિંહ નહીં. કુંભારના ચાકડા જેવા તારા ચક્રથી હું ડરી નહીં જાઉં. ચલાવ તારા ચક્રને, ચલાવ. અંતે અતિ ક્રોધપૂર્વક અશ્વગ્રીવે તે ચક્ર ત્રિપૃષ્ઠ ઉપર ફેંક્યું. એમ માનો કે ચક્રના બહાને તેણે પોતાના પુણ્યને જ ફેંકી દીધા. ભયંકર જ્વાળાઓ કાઢતું તે અત્યંત ગર્જના કરતું તે ચક્ર સડસડાટ ચાલ્યું. બંને સેનામાં ભયંકર હાહાકાર થઈ ગયો. પહેલા તો જેણે અશ્વગ્રીવના જ પુણ્યને છેદી નાખ્યા છે એવું તે ચક્ર આશ્ચર્યપૂર્વક ત્રિપૃષ્ઠના જમણા હાથ પર આવી ગયું. તેની જ્વાળાઓ શાંત થઈ ગઈ અને તે ત્રિપૃષ્ઠની આજ્ઞાની રાહ જોવા લાગ્યું. તરત અતિશય ક્રોધપૂર્વક ત્રિપૃષ્ઠે તે ચક્ર અશ્વગ્રીવ ઉપર પાછું ફેંક્યું. રે મહાત્મા, આ હિંસક ચક્ર તમારા હાથમાં નથી શોભતું. તમે તો ધર્મચક્રના પ્રવર્તક થવાના છો. તમારું ચક્ર જીવોને મારનાર નહીં પણ તારનાર છે. ક્રોધપૂર્વક ત્રિપૃષ્ઠે છોડેલો ચક્રે અશ્વગ્રીવની ગ્રીવાને છેદી નાખી અને તે ત્રિપૃષ્ઠ ભરત ક્ષેત્રના પહેલા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થયા. 3 ખંડનું રાજ્ય ને અપાર વિભૂતિ હોવા છતાં સમ્યક્ત્વ વગરનો તે જીવ જરાય સુખી ન હતો. ભોગ સામગ્રીમાં લયલીન એવો તે જીવ દાનાદી ધર્મને જાણતો ન હતો ને સદાય બહુ આરંભ પરિગ્રહમાં રચ્યો પચ્યો રહેતો. અરે વિષય સમુદ્રને તરવા માટે વહાણ જેવું જે જૈન શાસન, તે તો આત્મામાં જ શાંતિરૂપ શાશ્વત સુખ બતાવીને વિષયોમાંથી સુખ બુદ્ધિ છોડાવે છે, તો આવું વીર શાસન પામીને ત્રિપૃષ્ઠ જેવી મૂર્ખાઈ કોણ કરે ને વિષયોની આગમાં કોણ બળે? જીનોક્ત ધર્મની અવહેલના કરીને જે વિષયોમાં લુબ્ધ થાય છે તે મૂર્ખ પ્રાણી હાથમાં આવેલા અમૃતને છોડી ને વિષ પીએ છે. રાગનો નાશ થતા આત્માને જે સ્વાભાવિક શાંતિરૂપ પરમ સુખ મળે છે, શું તેનો અનંતમો અંશ પણ વિષયાંધ મોહી જીવોને વિષયોમાંથી મળે છે? નહીં, નહીં. વિષયો વગરના વિતરાગ ભાવથી જીવને શાંતિ મળે છે. ત્રિપૃષ્ઠનું મૃત્યુ અને 7મી નરકે વિજય બલભદ્ર મોક્ષમાં, 2 ભાઈ, 1 મોક્ષમાં અને બીજો નરકમાં. ત્રિપૃષ્ઠ કુમાર, આપણા ચરિત્ર નાયક મહાવીરનો જીવ, વિજય બલભદ્ર સહિત ત્રણ ખંડનું રાજ્ય દીર્ઘકાળ સુધી ભોગવ્યું. યોગ્ય કાળે તેના પિતા પ્રજાપતિએ દીક્ષા લીધી ને કેવળ જ્ઞાન પ્રગટ કરીને નિર્વાણ પામ્યા. બીજી બાજુ ઈષ્ટ અને મનોજ્ઞ ખરેખર તો અનિષ્ટ અને બુરા વિષયોમાં જેનું ચિત્ત ચોટેલું છે, એવો તે ત્રિપૃષ્ઠ કુમાર નિદાનવશ વિષયોના રૌદ્ર ધ્યાન સહિત સૂતા સૂતા જ મૃત્યુ પામ્યો ને અને જ્યાંનું અસંખ્યાત વર્ષોનું ઘોર અતિઘોર દુઃખ ચિંતનમાં પણ નથી આવી શકતું એવી સાતમી નરકમાં જઈને પડ્યો. અરે રે, એક એક સેકન્ડની તીવ્ર વિષયાસક્તિના પાપ ફળમાં તે જીવ અસંખ્ય વર્ષનું અતિ ભયાનક દુઃખ પામ્યો. આવા ઘોર દુઃખ ફળવાળા વિષય સુખોને તે સુખ કોણ કહે છે? તે નરક દુઃખોનું વર્ણન પણ જિજ્ઞાસુને સંસારથી ભયભીત કરી દે છે. અરે આવા દુઃખો એનાથી બચવું હોય તો અજ્ઞાન છોડીને આત્મજ્ઞાન કરવું જોઈએ, વિષયો પ્રત્યે વૈરાગ્ય કરવો જોઈએ. આ મહાવીરનો જીવ પૂર્વે અજ્ઞાન દશાથી ભવ ભ્રમણ કરતા ત્રિપૃષ્ઠ વાસુદેવ જેવા મહાન અવતારને પામીને પણ વિષય કષાયોમાં લીનતા વશ સાતમી નરકમાં ગયો. તે એમ સૂચવે છે કે અરે જીવ, કષાય વિષયો કે જેને મૂર્ખ અજ્ઞાની લોકો જ સુખ સમજી રહ્યા છે તેને તું નરક સમાન દુઃખ જાણ, એટલે તેનાથી પાછો ફર ને ચૈતન્યના અતિન્દ્રિય સુખને જ સાચું સુખ જાણીને તેની અનુભૂતિમાં તું અનુલગ્ન થા. વિષય કષાયોનો કણિયો પણ દુઃખ છે ને ચૈતન્ય અનુભૂતિના કણિયામાં પણ મહાન સુખ છે. ક્યાં અર્ધચક્રવર્તીના ત્રણ ખંડના રાજવૈભવની અનુકૂળતા ને ક્યાં આ સાતમી નરકની પ્રતિકૂળતા. પોતાના ભાઈ ત્રિપૃષ્ઠનું મૃત્યુ થતા વિજય બલભદ્ર 6 માસ સુધી ઉદ્વેગમાં રહ્યા, ત્યારબાદ વૈરાગ્ય પામી તેને જીન દીક્ષા લીધી ને રત્નત્રય રૂપી અમોદ અહિંસક હથિયાર વડે સમસ્ત કર્મોને નષ્ટ કરીને મોક્ષ પદને પ્રાપ્ત કર્યું. અરે સદાય સાથે રહેનારા બે ભાઈ, તેમાં એક તો વિતરાગ ચરિત્ર વડે મોક્ષ સુખને પામ્યો ને બીજો વિષય કષાયવશ સાતમી નરકના ઘોર દુઃખને પામ્યો. આ જાણીને ભવ્ય જીવો, વિષય કષાયથી વિરક્ત થાવ ને વિતરાગ ચારિત્રને આરાધો. વળી જીવના પરિણામની વિચિત્રતા તો જુઓ કે એ જ જીવ પાછો નરકમાંથી નીકળીને અત્યારે તો મોક્ષમાં બિરાજી રહ્યો છે ને આપણે તેને ભગવાન મહાવીર તરીકે પૂજીએ છીએ. હવે ભગવાન મહાવીર પૂર્વભવ સિંહ થઈને નરકે ને પાછો સિંહ. સાતમી નરકમાં એક નારકીએ આવીને ભાલાથી તેની આંખો વિંધી નાખી તે દુઃખથી ચિત્કાર કરે ત્યાં તો એક સાથે કેટલાય નારકીઓએ તેને ભાલાથી વિંધી નાખ્યો. તે પડ્યો ત્યાં તો તેને ઉપાડીને ધગધગતા લાલ ચોળ રસમાં નાખીને ઓગાળી નાખ્યો. અરે એના કરોડો દુઃખો કોણ વર્ણવી શકે. એનાથી માન માન છૂટીને શાંતિ લેવા ભાવિ તીર્થંકરનો તે નારકીનો જીવ એક ઝાડ એટલે કે સેમર વૃક્ષના નીચે ગયો, પણ તરત જ ઉપરથી એવા તીક્ષ્ણ અસીધાર જેવા પાન તેના ઉપર પડવા લાગ્યા કે તેના હાથ પગ વગેરે સર્વે અંગો છેદાઈને ભિન્ન ભિન્ન થઈ ગયા ને ચારે કોર વેર વિખેર થઈ ગયા. અરે રે, મરી જાઉં તો અહીંથી છૂટું એમ તેને થયું. નરકમાં મરણ પણ માગ્યું મળતું નથી. અરે રે, પાપીને શાંતિ કેવી? એક પળ માત્ર પણ ક્યાંય એને ચેન નથી. આમ ભયંકર મરણ વેદનાઓ ભોગવી ભોગવીને નરકમાં તે જીવે અસંખ્ય વર્ષો વિતાવ્યા. સાતમી નરકના અસંખ્ય વર્ષ સુધી અનેક પ્રકારના તીવ્ર દુઃખો ભોગવીને તે અર્ધચક્રીનો જીવ આ ભરત ક્ષેત્રના વિપુલસિંહ નામના પર્વત ઉપર ક્રૂર પરિણામી સિંહ થયો. અનંતાનુબંધી કષાય સહિત રૌદ્ર ધ્યાનથી રંગાયેલું તેનું મન શાંતિ રહિત હતું. ભૂખ્યો ન હોય તો પણ વગર કારણે અનેક જીવોને તે હણી નાખતો. આ રીતે જેના રૌદ્રભાવોનો પ્રવાહ હજી છૂટ્યો નથી એવો તે નિર્દય સિંહ ત્યાંથી મરીને પાછો નરકમાં ગયો ને ફરી અસંખ્ય વર્ષો સુધી ત્યાંના તીવ્ર અસહ્ય દુઃખો તેણે ભોગવ્યા. એ દુઃખો કેમ કહ્યા જાય ને કેમ સહ્યા જાય એ તો ભોગવનાર જ ભોગવે ને કેવડી પ્રભુ જાણે. રે મિથ્યાત્વ, કશાયના દુખો, હવે એનાથી બસ થાઓ, બસ થાઓ. જેનું વેદન તો હવે કદી આ જીવને નથી કરવાનું, પરંતુ જે દુઃખનું વર્ણન વાંચતા લખતા પણ કંપારી છૂટી જાય છે, તે દુઃખ મહાવીરના જીવે અજ્ઞાનવશ છેલ્લે ભોગવી લીધા. બસ હવે ફરી કદી તે જીવ આવા દુઃખમાં નહીં આવે. નરક સંબંધી આ તેનો છેલ્લો અવતાર છે. હવે નરકના નદાવા કરીને ત્યાંથી બહાર નીકળ્યો અને પુનઃ સિંહ થયો. તેની આ સિંહ પર્યાય અને તિર્યંજ પર્યાય પણ અંતિમ છે. ફરીને હવે તે જીવ તિર્યંજ ગતિમાં પણ કદી નહીં અવતરે. આ રીતે મહાવીરના જીવે નરક અને તિર્યંજે બે ગતિના પરિભ્રમણનો તો અંત કર્યો. હવે બાકીની દેવ મનુષ્ય પર્યાયનો પણ અંત કરીને તે જીવ અપૂર્વ સિદ્ધ પદને કઈ રીતે સાધે છે તેની સરસ મજાની કથા શરૂ થશે. અત્યાર સુધી તો તે જીવ અજ્ઞાનવશ ને કશાયવશ સંસારમાં ક્યાં ક્યાં રખડ્યો ને કેવા કેવા દુઃખી કેવા કેવા દુઃખ પામ્યો તેની કથા હતી, બંધનની કથા હતી. પણ હવે તે જીવ કઈ રીતે ધર્મ પામે છે, આરાધક થઈને કેવી શાંતિ વેદે છે ને મોક્ષ સુખને સાધીને કેવા મજાના મહાવીર બને છે તેની સુંદર મજાની આનંદદાયક ધર્મકથા વાંચીને આનંદ થશે. દુઃખમાં તો કંટાળો આવે પણ દુઃખની કથા વાંચતાય જીવ થાકી જાય તેવું છે. મહાવીરના જીવની દુઃખ કથા હવે પૂરી થઈ હવે તેની સુખ કથા શરૂ થશે. સિંહના ભાવમાં સમ્યક્ત્વ પ્રાપ્તિ. આપણા ચરિત્ર નાયકનો જીવ નરકમાંથી નીકળીને એક બળવાન સિંહ થયો. દશમા ભવે જે તીર્થંકર થનાર છે એવો તે સિંહ ભરત ક્ષેત્રના એક પર્વત પર રહેતો હતો. વનના મોટા મોટા હાથીઓ પણ તેનાથી ત્રાસ પામતા, તેના મુખની ભયાનક ગર્જના સાંભળતા વનના પશુઓ ધ્રુજી ઉઠતા. ક્રૂરપણે હિંસા કરતા કરતા તેનો ઘણો કાળ વીતી ગયો. એકવાર અમિત કીર્તિ તથા અમિત પ્રભ નામના બે મુનિવરો આકાશ માર્ગે ત્યાં સિંહને પ્રતિબોધવા માટે ઉતર્યા. અચાનક આવા શાંત મુનિઓને પોતાની સામે ઉભેલા દેખીને તે સિંહ વિસ્મય પામ્યો. એક કોર મરેલું હરણ પડ્યું છે, એક કોર ચેતનવંતા મુનિવરો ઉભા છે. સિંહ બંને સામે જોયું, એક કોર મહાન હિંસા અને એક કોર પરમ શાંતિ, એક કોર આશ્રવ ને બંધ તત્વ, બીજી કોર સંવર ને નિર્જરા તત્વ. વિરુદ્ધ દ્રશ્યો ને ભાવો જોઈને સિંહ ક્ષણભર તો વિચારમાં પડી ગયો. અંતે ક્રૂરતા સામે શાંતિની જીત થઈ અને ક્રોધ કરતા શાંતિ ગમી. વિતરાગતાના સાનિધ્યમાં ક્રૂરતા કેમ ટકી શકે? મુનિની સામે જોતા તેના અંતરમાં કોઈ નવા જ શાંતિભાવો જાગવા માંડ્યા. આહાહા, આવી શાંતિ! જીવનમાં પહેલી જ વાર પોતામાં આવી શાંતિના પરિણામથી તે સિંહને આશ્ચર્ય થવા લાગ્યું. તે વખતે તેની સુંદર ચેષ્ટા દેખીને અમિત કીર્તિ મુનિરાજ વાત્સલ્ય ઝરતા વચનોથી તેને સંબોધન કરવા લાગ્યા કે હે મૃગેન્દ્ર, આવી ક્રૂર સિંહ પર્યાય તે કઈ આ પહેલી વહેલી ધારણ નથી કરી. આવી તો અનંત ક્રૂર પર્યાયો ધારણ કરી કરીને અજ્ઞાનથી તું સંસાર વનમાં ભટકી રહ્યો છે ને આ જ્ઞાન લક્ષણ સંયુક્ત જીવ અનાદિ અનંત છે તે પોતાના પરિણામોનો કર્તા થઈને તેના ફળનો ભોગતા થાય છે. અત્યાર સુધી અજ્ઞાનવશ કશાય ભાવો જ કરીને તેના ફળરૂપ દુઃખોને તે ભોગાવ્યા. હવે તે દુઃખદાયક મિથ્યા બુદ્ધિને તથા કશાય ભાવોને તું છોડ ને આત્મજ્ઞાન કર. હવે હિતનો અવસર આવી ગયો છે. સિંહ એકદમ આતુરતાથી મુનિરાજના વચન સાંભળી રહ્યો છે. બીજા મુનિરાજ પણ પ્રેમથી કહેવા લાગ્યા કે અરે વનરાજ, તારા મહાન ભાગ્ય તને મુનિરાજનો આ ઉપદેશ મળ્યો છે તો પાત્ર થઈને તું જરૂર સમ્યક્ત્વને અંગીકાર કર. સમ્યક્ત્વ પરમ કલ્યાણકારી છે. સિંહ જાણે પશ્ચાતાપથી પોતાના પૂર્વભો પૂછતો હોય એમ ટગ ટગ મુનિને સામે જોઈ રહ્યો ત્યારે મુનિરાજે તેને વાસુદેવ વગેરે પૂર્વભોનું વર્ણન સંભળાવ્યું. શ્રી મુનિરાજના મુખથી ઝરતી પરમ વૈરાગ્ય વાણીમાં પોતાના પૂર્વભોનું વર્ણન સાંભળતા સિંહના પરિણામમાં મોટો પલટો થવા લાગ્યો. તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું.
પોતાના પૂર્વભવો દેખીને તેનું હૃદય સંસાર દુઃખોથી અત્યંત વિરક્ત થયું ને તે દુઃખના કારણ રૂપ મિથ્યાત્વ કશાયોથી તેની પરિણતિ પાછી હઠવા લાગી. વાહ રે વાહ, ધન્ય સિંહ શાર્દુલ, હવે તારું ચૈતન્ય પરાક્રમ જાગવા માંડ્યું. સાચું પરાક્રમ હિંસામાં નથી, અહિંસામાં અને શાંતિમાં જ સાચું પરાક્રમ છે. મુનિરાજ કહે છે, હે ભવ્ય, એક વિશેષ સુખકર વાત અમે તને કહીએ છીએ, તે સાંભળ. હવે આ ભવમાં તારો આત્મા સમ્યક્ત્વ પામીને આત્માની અખંડ સાધના કરશે ને ક્રમે ક્રમે ઉન્નતિ કરતો કરતો પૂર્ણતા સાધીને આ ભરત ક્ષેત્રમાં 24મા તીર્થંકર થશે. આ વાત અમે વિદેહ ક્ષેત્રમાં સિમંદર સ્વામીના શ્રી મુખથી સાંભળી છે, તેથી અમને તારા ઉપર પ્રેમ આવે છે. આ હા હા હા, સિંહનો ભવ્ય આત્મા તો એ સાંભળતા જ હર્ષથી નાચી ઉઠ્યો. વાહ, મારો આત્મા હવે આ બધા ભયંકર દુઃખોથી તથા હિંસાથી છૂટશે ને અપૂર્વ સુખ પામશે. દુઃખથી છૂટતા કોણ આનંદિત ન થાય, તેમાંય વળી મુનિઓએ તેના ઉપર વાત્સલ્ય બતાવ્યું, તેથી તો તેને પરમ આહલાદ થયો. અહો મુનિઓ, મને સમ્યક્ત્વ પમાડવા આવ્યા છે. મુનિવરો મારા ઉપર કૃપા કરીને આકાશમાંથી ઉતરીને મને પ્રતિબોધવા આવ્યા છે. વાહ, તીર્થંકરના શ્રીમુખમાં મારા ભાવિ તીર્થંકરપણાની મંગલ કથા આવી. અહો મારા જેવો ભાગ્યશાળી કોણ, આનાથી ઉત્તમ મંગળ બીજું શું છે? બસ, સિંહ તો બધું ભૂલી ગયો ને જાણે અત્યારે જ ભગવાન થઈ ગયો હોય એમ અંદર ચૈતન્ય મહિમામાં ઊંડે ઊંડે ઉતરવા લાગ્યો. તેની પરિણતિમાં કશાયથી ભિન્ન શાંતિના તરંગ ઉઠવા લાગ્યા. તેનું અંતર વૈરાગ્યથી ફાટ ફાટ થવા લાગ્યું. તેની પરિણતિ કશાયથી જુદી પડીને ચૈતન્ય શાંતિને વેદવા અંદર ચાલી. તેના પરિણામ વિશુદ્ધ થવા માંડ્યા. આ રીતે ભાવિ તીર્થંકર એવો તે સિંહનો આત્મા ઉપયોગની એકાગ્રતાથી સમ્યક્ત્વના ગ્રહણ તરફ ઝૂકી રહ્યો છે. પોતાનું શાંત ચૈતન્ય તત્વ જોવા ઉપર જ તેનું લક્ષ્ય છે. ટગ ટગ આંખે જ્ઞાનને સ્થિર કરીને નિજ સ્વરૂપને દેખવા તેનો ઉપયોગ ઉત્સુક થઈ રહ્યો છે. બસ હવે જાજી વાર નથી. શ્રી મુનિરાજ તેને શુદ્ધાત્માની દેશના આપી રહ્યા છે. ભો ભો ભવ્ય, તું એકાગ્ર ચિત્તે સાંભળ. આ જીવ અનાદિ અનંત સદાય ઉપયોગ સ્વરૂપ છે. ચૈતન્ય દ્રવ્ય ગુણથી પર્યાયથી શુદ્ધ ઉપયોગી જેવા અરિહંતો છે, પરમાર્થ આત્મા પણ તેવો જ ઉપયોગ સ્વરૂપ છે. આવા આત્માને તું અનુભવમાં લે, તને મહા આનંદરૂપ સમ્યક્ત્વ થશે ને પરમ શાંતિના વેદનપૂર્વક તારો આત્મા આ ભવ દુઃખથી છૂટી જશે. શ્રી મુનિરાજ કહે છે, તે સાંભળવા કરતા અંદર તેવા ભાવોને વેદન તરફ હવે સિંહનો ઉપયોગ વધુ કામ કરી રહ્યો છે. સમ્યક્ત્વ માટેના ત્રણ કરણની વિશુદ્ધતા તેને થવા લાગી છે. રાગથી આઘો ખસીને તેનો ઉપયોગ હવે અતિન્દ્રિય શાંતિ તરફ જઈ રહ્યો છે. આ હા હા, આવો અદ્ભુત શાંત મારો આત્મા, એમ અંતરવેદનામાં તેને અપૂર્વ શાંતિ પ્રગટતી જાય છે. શાંતિના સમુદ્રમાં ઉપયોગ વધુ ને વધુ ઊંડો ઉતરતો જાય છે. મુનિવરો તો આશ્ચર્યથી સિંહનો હૃદય પલટો જોઈ રહ્યા છે. ત્યાં તો સિંહની પરિણતિએ ચૈતન્ય રસના જોરથી કોઈ એવી અપૂર્વ છલાંગ મારી કે કશાયોથી પાર થઈને ચૈતન્યના અતિન્દ્રિય ભાવમાં તે પહોંચી ગયો ને શાંત રસના પરિણામ દરિયામાં લીન થઈ ગયો. તેને નિજ પરમાત્માનું સમ્યક દર્શન થયું. આ હા હા, એ ક્ષણના આનંદની શી વાત કરવી. સમ્યક રૂપી સિંહે મિથ્યાત્વરૂપી મત હસ્તીને ભગાડી મૂક્યો ને મોક્ષની સાધનામાં શૂરવીરતા પ્રગટ કરી. એની શાંતિની અપૂર્વ ચેષ્ટાથી મુનિરાજ પરિસ્થિતિ સમજી ગયા. ચૈતન્યની આવી અપૂર્વ તાકાત દેખીને ઘડી ભરે તેઓ પણ નિર્વિકલ્પ રસમાં જામી ગયા. વાહ, આ તરફ મુનિઓ નિર્વિકલ્પ ધ્યાનમાં બેઠા છે, સામે સિંહ પણ નિર્વિકલ્પ થઈને સમ્યક્ત્વ પામવાની ધન્ય ઘડીની અપૂર્વ મોજ માણી રહ્યો છે. વાહ રે વાહ, ધન્ય ગુરુ, ધન્ય શિષ્ય, ધન્ય નિર્વિકલ્પતાનો આનંદ ઉત્સવ. ઘડીભર આખું વન સ્તબ્ધ થઈ ગયું. તે પણ જાણે નિર્વિકલ્પતામાં ઝૂલવા લાગ્યું. વનના જે પશુઓ પહેલા ભયભીત થઈને ભાગતા, તેઓ પણ સિંહની આ નવીન શાંત ચેષ્ટા દેખીને આશ્ચર્યથી થંભી ગયા. થોડી વારે સિંહ જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યો ને મુનિવરો સામે જોયું તથા મુનિવરોએ મીઠી નજરે તેની સામે જોઈને તે સમ્યક દ્રષ્ટિ સિંહ ઉપર હાથ મૂક્યો ત્યારે તે સિંહની આંખો આંસુથી ઉભરાતી હતી. એ આંસુ દુઃખના ન હતા પણ આનંદ પ્રાપ્તિના હતા. આગલા પગ રૂપી બે હાથ જોડીને મુનિઓને પગે લાગતો તે સિંહ ઉપકાર વ્યક્ત કરી રહ્યો હતો. ત્યાં ભાષા ભલે ન હતી પણ ભાવો વડે તે મુનિરાજની અપાર ભક્તિ કરી રહ્યો હતો. અહો, આપના પ્રતાપે આ આત્મા ભવ દુઃખથી છૂટીને આવા પૂર્વ આત્મા આનંદને પામ્યો. તેમાંય મુનિરાજે માથે હાથ મૂકી આશીર્વાદ આપીને જે વાત્સલ્ય બતાવ્યું તેથી તે સિંહ ધન્યતા અનુભવવા લાગ્યો. આહા, જેના માથે મોક્ષ માર્ગે મુનિવરોના હાથ ફર્યા તે ને જેને મુનિવરોના આશીર્વાદ મળ્યા તે ભવ્યના હર્ષાનંદની તો શી વાત કરવી. એના તો ભવના ફેરા ટળ્યા અને મોક્ષના વારા આવી ગયા. મુનિરાજે કહ્યું, રે સિંહ, તું સમ્યક દર્શન પામીને ધન્ય બન્યો છે. મારા મિથ્યાત્વજન્ય પાપો હવે ધોવાઈ ગયા તારા હવે મિથ્યાત્વજન્ય પાપો હવે ધોવાઈ ગયા છે. તું અપૂર્વ આનંદ સહિત મોક્ષનો સાધક બન્યો. વાહ, તને દેખીને અમને વાત્સલ્ય આવે છે. અને સિંહનું અંતર તો આનંદથી નાચી ઉઠ્યું. તે ઊભો થયો, મુનિરાજના પગમાં માથું નમાવ્યું ને ધીરે ધીરે ચાલતો શ્રી મુનિરાજને પ્રદક્ષિણા કરવા લાગ્યો. વાહ રે વાહ સિંહ, તને પણ આવી અદ્ભુત ભક્તિ કરતા આવડી ગઈ. એ તો અંતરના સમ્યક્તનો પ્રતાપ છે. અહો, એ સિંહની ભક્તિ ચેષ્ટા તેના સમ્યક્ત્વ પ્રાપ્તિના પરમ ઉલ્લાસને પ્રસિદ્ધ કરી રહી હતી. અંતરમાં તે સિંહે અનુભવ્યું કે આહા, આ ક્રોધ ને આ સિંહ પર્યાય તે હું નહીં. મારો આત્મા તો તેનાથી ભિન્ન સદા જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપ છે. અરે રે, એ હિંસા ને એ માંસ ભક્ષણ મને શોભતું ન હતું. મારું ચેતન તત્વ તો સુંદર શાંત સ્વરૂપ છે. સમ્યક દર્શન ઊંડી ઊંડી ચૈતન્ય ગુફામાં જઈને ઉપશાંત ભાવરૂપ તીક્ષ્ણ પંજા વડે મેં મિથ્યાત્વ અને કષાયો રૂપી મદોન્મથ હાથીને હણી નાખ્યા છે. હવે વિશેષ શુદ્ધ ઉપયોગની બીજી છલાંગ મારતો હું. સંયમના પહાડ પર ચડી જાઓ, તેમાં જ મારું ખરું શુરવીર શાર્દુલપણું છે. વાહ, શ્રી મુનિરાજના મુખથી ઝરતા જીનવચન સમાન ઉપકારી આ સંસારમાં બીજું કંઈ નથી. જેનો કદી બદલો ન વળી શકે એવો મોટો ઉપકાર મુનિવરોએ સમ્યક્ત્વ આપીને મારા ઉપર કર્યો છે. એમ વિચારી આગલા બે પગરૂપી હાથ વારંવાર ઊંચા કરીને મસ્તકે લગાડી તે નમસ્કાર કરવા લાગ્યો. તેનું ચિત્ત અત્યંત પ્રશાંત બની ગયું. તેને સંસારથી નિર્વેદ થયો અને મોક્ષ માર્ગ પ્રત્યે સંવેગ થયો. શ્રી મુનિરાજે તેને પુનઃ કહ્યું, હે સિંહરાજ, હે ધર્માત્મા, અપૂર્વ ભાવથી સમ્યક દર્શન પામીને હવે તું પરમ શાંત ભાવ વડે ક્રોધ માન માયા લોભને પણ નિવારજે. ઉપસર્ગ કે પરિષયોથી ડર્યા વગર શૂરવીર થઈને સહન કરજે. વિતરાકી પંચ પરમ ગુરુઓને સદા હૃદયમાં રાખીને તેમનો મહિમા કરજે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનના પ્રતાપે તારા પાપ કર્મો નષ્ટ થયા છે અને પ્રથમ પ્રશમ સંવેગ નિર્વેદ તથા અનુકંપાના વિશુદ્ધ પરિણામોથી તારો આત્મા ઉજ્જવળ બન્યો છે. અનાદિથી કર્મના આશ્રવ બંધમાં વર્તતા તારા આત્માને હવે કર્મના સંવર નિર્જરા શરૂ થયા છે. આહા, મોક્ષના માર્ગમાં આવીને તું ધન્ય બન્યો છે. હવે તું નિરંતર એવું સુંદર જીવન જીવજે કે જેથી તારા અંતરમાં વિશુદ્ધતા વર્ધમાન ન જ થતી જાય. હે ભવ્ય શાર્દુલ, હવે તારું આયુષ્ય માત્ર એક મહિનો બાકી છે. પછીના દસમા ભવમાં તું ભરત ક્ષેત્રમાં જગત ઉદ્ધારક જ્ઞેશ્વર મહાવીર થઈશ. આ વાત અમે કમલાધર, લક્ષ્મીધર, શ્રીધર અથવા સિમંદર જિનેન્દ્રના શ્રીમુખથી સાંભળી છે. આ પ્રમાણે મુનિવરોએ અત્યંત વાત્સલ્યથી સિંહને સંબોધન કર્યું. વાહ, જુઓ તો ખરા, જે મનુષ્ય સાથે વાત કરતા હોય તે મુનિવરો સિંહ સાથે વાત કરી રહ્યા છે, ને મહાભાગ્યવાન સિંહ પણ મનુષ્યની ભાષા સમજી રહ્યો છે. આહાહા, જેને સંબોધવા માટે આકાશમાંથી મુનિવરો ઉતર્યા અને જિનેશ્વરની વાણીમાં જેનું તીર્થંકર પણ પ્રસિદ્ધ થયું તેની પાત્રતાની તો શી વાત. વાહ રે વાહ વનરાજ, તમે તો હવે જિનરાજ છો. શ્રી મુનિવરોની વાત સાંભળીને અને પોતાનું આયુષ્ય હવે એક માસનું જ બાકી રહ્યું છે તે જાણીને સિંહ પરમ વૈરાગ્ય પામ્યો. બોધિલાભનો જેને મહાન આનંદ છે, ને સંસારથી જેનું ચિત્ત સર્વથા વિરક્ત થયું છે, એવા તે સિંહ સાધક ભાવની શુરવીરતા જગાડી મુનિવરોની સમક્ષ તેણે બોધિ સહિત સમાધિ સંલેખના ધારણ કરી, ખાન પાનનો સર્વથા ત્યાગ કરીને અનશન વ્રત અંગીકાર કર્યું. વાહ રે વાહ સિંહ, તારી શુરવીરતા ખરેખર ખીલી ઉઠી. પાઠક આત્માઓ, ક્ષણ પહેલાનો માંસાહારી ક્રૂર સિંહ અત્યારે ચૈતન્યની આરાધનામાં શુરવીર થઈને કેવો શાંત બની ગયો છે તેનું વર્ણન વાંચતા આપણને તેના ઉપર પ્રેમ ઉભરાય છે. આપણા બધાના આત્મામાં પણ ચૈતન્યની આવી શુરવીરતા ભરેલી છે. આ સિંહ જેવા વીર થઈને તે શુરવીરતાને જગાડો. મહાવીરનો માર્ગ એ ચૈતન્યની શુરવીરતાનો માર્ગ છે. એ માર્ગને સાધવા વીર બનો, મહાન વીર બનો. પ્રશમ રસમાં રત થયેલો સમ્યક દ્રષ્ટિ સિંહ વિચારે છે કે આહા, કરુણાથી ખાસ મને પ્રતિબોધવા માટે જ આ મુનિ ભગવંતો અહીં પધાર્યા, ને મને પ્રતિબોધ પમાડીને મારા ઉપર અચિંત્ય ઉપકાર કર્યો. મારી પાસે એવું કાંઈ નથી કે હું તેમની સેવા કરું. મારી આ સિંહ પર્યાય એવી નથી કે હું તેમને આહાર દાન પણ દઈ શકું. મુનિવરો તો અત્યંત નિષ્પૃહ હોય છે. આમ ઉપકારને ચિંતવતો સિંહ વારંવાર મુનિવરોના ચરણોમાં માથું નમાવવા લાગ્યો, ને ભક્તિના જળથી જાણે તેમના પગ ધોતો હોય તેમ તેની આંખમાંથી આંસુ ઝરવા લાગ્યા. સિંહને પ્રતિબોધવાનું પોતાનું પ્રયોજન પૂરું થયું એમ સમજીને તે મુનિવરો ત્યાંથી પ્રસ્થાન કરવા તૈયાર થયા. મીઠી નજરથી સિંહ સામે જોઈને ધર્મવૃદ્ધિની આશીષ આપી ને તેની કેશવાણી ઉપર પીછી ફેરવીને તે મુનિવરો આકાશ માર્ગે વિહાર કરી ગયા. સિંહ આંસુભીની આંખે અત્યંત પ્રેમપૂર્વક ક્યાંય સુધી તેમને જોઈ જ રહ્યો. અહો, ભવ સમુદ્રથી મારો ઉદ્ધાર કરનારા મારા ઉપકારી ગુરુઓ આકાશ માર્ગે ચાલ્યા જાય છે. થોડી વારે મુનિવરો અદૃશ્ય થયા તો પણ જાણે હજી તેમનો પવિત્ર હાથ પોતાના માથે ફરી રહ્યો હોય એમ સિંહ તો તેમના ગુણ ચિંતનમાં જ લીન રહ્યો. સિંહરાજનું જીવન આજે પલટી ગયું. તેનો આત્મા જાણે આખો નવો જ બની ગયો હોય. એનું અંતર ક્રૂરતાને બદલે શાંત રસમાં તરબોળ બન્યું. એની ચેતના પરભાવથી છૂટી પડીને શાંત ચૈતન્ય રસમાં એકત્વપણે શોભવા લાગી. મુનિરાજ ચાલ્યા જતા તેનું ચિત્ત વ્યથિત થયું. આહા, આવા ઉપકારી સત્પુરુષના વિરહમાં કોને વ્યથા ન થાય. અંતે ચૈતન્યની સાધનામય જેની ઉત્તમ ચેષ્ટાઓ છે એવા તે મૃગરાજે ચૈતન્યની અદ્ભુતતાના ચિંતનમાં પોતાનું ચિત્ત જોડીને પુનઃ નિર્વિકલ્પ ઉપયોગ વડે હૃદયમાંથી મુનિ વિયોગના શોકને દૂર કર્યો અને સાથે સાથે હિંસાદી પાંચે પાપોને પણ દૂર કર્યા. વ્રતધારી ઉત્તમ શ્રાવક થઈને તેણે અનશનપૂર્વક સંથારો કર્યો અને શ્રી મુનિવરોના પવિત્ર ચરણોથી પાવન થયેલી નિર્દોષ શિલાને તીર્થરૂપ સમજીને તેના પર સંલેખના મરણરૂપ સમાધિ ધારણ કર્યું. પથ્થરની શિલા પર તે સિંહ એક જ પડખે સૂઈ રહ્યો હતો. તે જરા પણ હલનચલન કરતો ન હતો. તેણે પોતાના આત્માને ચૈતન્ય સ્વભાવમાં અને પંચપરમેશ્વરના ગુણ ચિંતનમાં જોડી દીધો. તેની લેશિયા વધુ ને વધુ શુદ્ધ થવા લાગી. કશાયો એકદમ શાંત પડી ગયા. ઉનાળાની અત્યંત ગરમી હોવાથી તેનું શરીર સુકાઈ જતું હતું ને સૂર્યના ગરમ કિરણોની જ્વાળાથી તે ધગધગતું હતું. તો પણ તે સિંહના મનમાં કોઈ કલેશ થતો ન હતો. આવી ગરમી વચ્ચે પણ તેને એક પાણીનો ત્યાગ કરી દીધો હતો. અંતરમાં ચૈતન્યનો શાંત રસ તેના ભવ આતાપને બુજાવતો હતો. પછી બહારના પાણીની તો શી જરૂર. હું હલનચલન કરીશ તો બીજા જીવો મને જીવતો સમજીને ત્રાસ પામશે, એમ વિચારીને તે હાલતો ચાલતો પણ ન હતો. નિઃશ્રેષ્ઠ પડેલા તેને દેખીને આ સિંહ મરેલો છે એમ સમજીને મદમસ્ત હાથીઓ તેની કેશવાળી વીખી નાખતા હતા. છતાં મોક્ષના ઈચ્છુક એવા તે મુમુક્ષુ સિંહે તો સહનશીલતા ધારણ કરી હતી. આ હા, જેની એક ત્રાળથી હાથીના ટોળા દૂર ભાગે એવા તે હાથીઓનો શત્રુ અત્યારે આરાધનાના ટંકારથી કર્મરૂપી હાથીને દૂર ભગાડી રહ્યો છે. વાહ સિંહભાઈ વાહ, ધન્ય તમારી આરાધના. દેહથી ભિન્ન ચૈતન્ય તત્વ જાણીને જેણે શરીરનું મમત્વ સર્વતા છોડી દીધું છે એવા તે સિંહરાજે એક માસ સુધી ભૂખ પ્યાસને પણ ધૈર્યપૂર્વક સહન કર્યા. કાયાની સાથે તેના કષાયો પણ ક્ષીણ થતા હતા. જીન માર્ગની આરાધનામાં તેનો ઉત્સાહ વધતો જતો હતો. આ હાતે વનરાજની શાંત ચેષ્ટાઓથી પ્રભાવિત થઈને વનના સસલા હરણા ને વાંદરા વગેરે પશુઓ પણ નિર્ભયપણે તેની પાસે આવી આવીને બેસવા લાગ્યા. મેં સિંહનું આશ્ચર્યકારી પરિવર્તન જોઈ રહ્યા. પ્રશમ શાંતિની ઊંડી ગુફામાં રહેલા તે સિંહને બહારના ઉપદ્રવો કંઈ બાધા ન કરી શક્યા. તેને મરેલો સમજીને શિયાળને લોકડી જેવા જંગલી પ્રાણીઓ નખથી ચીરી નાખીને ખાવા લાગ્યા. ગીધ અને કાગડા ચાંચ મારી મારીને ચૂથવા લાગ્યા. છતાં તે જીવતા સિંહે પોતાની સમાધિને ન તોડી કે તે પ્રાણીઓને ભગાડવાની કોઈ ચેષ્ટા પણ ના કરી. આ હા હા, ક્ષમાવાન જીવોને કોણ ડગાવી શકે. આ રીતે ઉજ્જવળ પરિણામીને આરાધનામાં શુરવીર એવા તે ઉત્તમ વનરાજે આરાધનાપૂર્વક શરીર છોડ્યું અને તે ક્ષણે સૌધર્મ સ્વર્ગના મનોહર વિમાનમાં હરિધ્વજ સિંહકેતુ નામના ઉત્તમ દેવપણે ઉપજ્યો.